તારીખ 5/2/1998 શ્રી સમયસર શ્લોક 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 296
શ્રી સમયસર પરમાણુ જીવ અધિકાર 12 ગાથા પછી 3 શ્લોક છે એમાં છઠ્ઠો શ્લોક ચાલે છે. છઠ્ઠા શ્લોક નો ભાવાર્થ છે. વિશેષ કે આત્મા શુદ્ધ નય દ્વારા અનુભવ ગોચર થાય છે. શુદ્ધ નય એટલે શુદ્ધ સ્વરૂપને અવલંબનારું જ્ઞાન, જે જ્ઞાનનું પ્રયોજન પોતાના મૂળ શુદ્ધ સ્વરૂપને જાણવાનું છે. પોતાપણે એટલે અવલંબન આવે છે, પોતાપણે જાણે છે એટલે એવા જ્ઞાનના અંશને શુદ્ધ નહીં કહે છે. એ શુદ્ધ નહીં છે એટલું સમ્યક દર્શન છે, કેમ કે એ કાળમાં સમ્યક દર્શનની ઉત્પત્તિ થાય છે. અને શુદ્ધનયથી અનુભવમાં આવ્યો સમ્યક દર્શનનો વિષય થયો એટલો જ શુદ્ધાત્મા છે. એટલે અહીંયા એમ પણ કહેશે ભાવાર્થમાં કે સમ્યક દર્શન અથવા શુદ્ધનય અને આત્મા વચ્ચે અનુભવમાં ભેદ નહીં હોવાથી સમ્યક દર્શન છે એ જ આત્મા છે, કેમ કે અભેદ છે સમ્યક દર્શન છે એ જ આત્મા છે. જેમ કે કાચમાં દર્પણની પર્યાય જેટલું દર્પણ છે માટે દર્પણની પર્યાય તે જ દર્પણ છે. દર્પણ ઉપલી સપાટી છે, પણ ઉપલી સપાટી ને કાચનું દળ કઈ જુદા જુદા નથી. ભેદ કલ્પનાથી વિચારીએ છીએ, બાકી તો એક જ છે. શું કહે છે? વ્યવહારને આત્માને અનેક ભેદરૂપ કહીને ભાવાર્થમાં 5મી લીટી સમ્યક દર્શનને અનેક ભેદરૂપ કહે છે. વ્યવહાર નહીંથી સમ્યક દર્શનની અનેક ભેદે એટલે અનેક પ્રકારે વ્યાખ્યા છે, પણ ત્યાં દોષ આવે છે. દોષ શું આવે છે? કે નવતત્વની શ્રદ્ધા તે સમ્યક દર્શન છે, તો નવતત્વની શ્રદ્ધાવાળાને સમ્યક દર્શન ન પણ હોય, અને હોય પણ ખરું. કેમ કે આગમ સંમત એ માને છે, છતાં એને સમ્યક દર્શન ન પણ હોય, કેમ કે સ્વાનુભવ નથી. એટલે એમાં દોષ આવે છે. હોય પણ ખરું અને ન પણ હોય એ જાતનો દોષ આવે છે. એટલે નિયમ નથી રહેતો કે એને સમ્યક દર્શન હોય જ ના. એ વ્યવહારથી વાત છે, ખરેખર વાત એમ નથી, વ્યવહારથી વાત છે. આપણે બુદ્ધિગમ વાળો એમ કે ને કે મને બુદ્ધિમાં બરાબર માન્ય છે એટલે મને શ્રદ્ધા નથી એવું મને લાગતું નથી, પણ એ ત્યાં સમ્યક દર્શન નથી. ત્યાં સમ્યક દર્શન નથી. અને નાની હોય છે, અનુભવ અનુભવી હોય છે, એને 7 તત્વની શ્રદ્ધા અને સમ્યક દર્શન કહેવાય છે. એની 7 તત્વની શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવાય છે. એની 3મી ગાથામાં એમ કેવું છે, 3મી ગાથામાં એ વાત કરવી છે. એટલે એ પહેલા કેટલા ખુલાસા કરે છે. શુદ્ધ નયની હદે પહોંચતા વ્યભિચાર એટલે દોષ રહેતો નથી. એને શુદ્ધ નહીંથી શુદ્ધાત્માના અનુભવ થયો એને તો નિયમથી સમ્યક દર્શન હોય જ, એટલે ત્યાં કાંઈ દોષ નથી રહેતો. એ નિયમ રૂપ છે, એટલે એ સિદ્ધાંત થઈ ગયો. કેવો છે શુદ્ધનયનો વિષયભૂત આત્મા? શુદ્ધનય જે આત્માને અનુભવે છે એ આત્મા કેવો છે? કે પૂર્ણ જ્ઞાન ઘન છે, પૂરેપૂરું એની અંદર જ્ઞાન છે, અધૂરું જ્ઞાન નથી, પૂર્ણ જ્ઞાનથી ઘનિષ્ઠપણે ભરેલો છે. પૂર્ણ જ્ઞાન ઘન છે, સર્વ લોકાલોકને જાણનાર જ્ઞાન સ્વરૂપ છે. એ પૂર્ણ જ્ઞાન પ્રગટ થશે ત્યારે કેવું હશે કે લોકાલોકને એક સમયમાં ત્રણેય કાળની પર્યાયો સહિત જાણી લેશે, એવા જ્ઞાન સ્વરૂપ છે. એવા આત્માના શ્રદ્ધાંતરૂપ સમ્યક દર્શન છે. એવો જે પોતાનું મૂળ સ્વરૂપ છે એનું શ્રદ્ધાંત એ સમ્યક દર્શન છે, અને તે કોઈ જુદો પદાર્થ નથી, આ આત્માના જ પરિણામ છે, તેથી આત્મા જ છે. માટે સમ્યક દર્શન છે તે આત્મા છે, અન્ય નથી. આપણે પણ એમ જ કહીએ છીએ કે સમ્યક દર્શન ને સમ્યક દ્રષ્ટિ કઈ જુદા રહેતા નથી, તો સમ્યક દ્રષ્ટિ આત્મા છે. સમ્યક દ્રષ્ટિ કોઈ માણસ છે, સમ્યક દ્રષ્ટિ કોઈ તિર્યંચ છે એમ નથી જોવાનું. ચારે ગતિમાં સમ્યક દ્રષ્ટિ થાય, સમ્યક દ્રષ્ટિ છે એ આત્મા છે. એના ખોળિયાને નહીં જુઓ એમ કે છે, એના શરીરને નહીં જુઓ. શરીરની પર્યાય શું છે એ વાત સમ્યક દ્રષ્ટિ આત્માને જોવા માટે બરાબર નથી, ગમે તે પર્યાય હોય શરીરને. એ સમ્યક દર્શન છે એ જ આત્મા છે, એને આત્મા તરીકે તમે જુઓ. અહીં એટલું વિશેષ જાણવું કે હવે વધારે ખુલાસો કરે છે. અહીં એટલું વિશેષ જાણવું કે નય છે તે શ્રુત પ્રમાણનો અંશ છે. જે નય છે એ શ્રુત પ્રમાણનો અંશ છે. જ્ઞાનમાં પણ અને વચનમાં પણ નય બે છે. મૂળ તો નય જ્ઞાનનો પર્યાય છે, પણ એ પર્યાયને કહેનારું કથન એને પણ નયનું કથન કહેવામાં આવે છે. પ્રમાણ પણ જ્ઞાન છે, પણ એ પ્રમાણ જ્ઞાનને બતાવનારા કથનને વચનને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. કે આ પ્રમાણ જ્ઞાનનું કથન છે, આ નયનું કથન છે, આ નિશ્ચયનું કથન છે, આ વ્યવહારનું કથન છે. નય છે તે શ્રુત પ્રમાણનો અંશ છે. શ્રુત ભાવ શ્રુત પ્રમાણ છે, એના અંશને પણ નય કહેવાય છે. અને દ્રવ્યશ્રુત પ્રમાણ છે, દ્રવ એટલે જે પ્રમાણ કીધો એના અંશને પણ નય કહેવામાં આવે છે. તેથી શુદ્ધ નય પણ શુદ્ધ પ્રમાણનો જ અંશ થયો. તેથી આત્માને જાણનારો એવો જે શુદ્ધ નહીં તે શ્રુત પ્રમાણનો જ અંશ થયો. આમાં ઘણાને તકલીફ થાય છે કે નહીંથી કંઈ આત્મા ન જણાય, પ્રમાણથી જણાય. પણ નહીં અને પ્રમાણ હંમેશા સાથે હોય છે. વિવિક્ષા ભેદ છે, કથન કરવાની શૈલીમાં ભેદ છે, વાત તો એક જ છે. શ્રુત પ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે, કારણ કે વસ્તુ સર્વજ્ઞના આગમના વચનથી જાણી છે. હવે જે અહીંયા નીચે મતિશ્રુત છે એ પરોક્ષ જ્ઞાનમાં લેવામાં આવ્યું છે. કેમ કે વસ્તુનું સ્વરૂપ એ સર્વજ્ઞના આગમથી જાણવામાં આવ્યું છે. શું પ્રત્યક્ષ વસ્તુ થઈ નથી, કેવળ જ્ઞાનમાં થાય એવી રીતે પ્રત્યક્ષ વસ્તુ થઈ નથી. અનુભવ પ્રત્યક્ષની વાત તો અનુભવ પૂરતી જ છે, મર્યાદિત. આખી વસ્તુ પ્રદેશે પ્રદેશે એના અનંત સર્વગુણો એવું કંઈ જણાતું નથી, કેમ કે અનંત ગુણ છે. પ્રત્યક્ષ થાય તો અનંતે અનંત ગુણ જુદા જુદા જ્ઞાનમાં જણાઈ જાય. માટે શ્રુત પ્રમાણ છે તે પરોક્ષ પ્રમાણ છે, કારણ કે વસ્તુ સર્વજ્ઞના આગમના વચનથી જાણી છે. તેથી આ શુદ્ધ નહીં, સર્વોદ્રવ્યથી જુદા આત્માના સર્વ પર્યાયોમાં વ્યાપ્ત પૂર્ણ ચૈતન્ય કેવળ જ્ઞાનરૂપ સર્વલોકાલોકને જાણનાર અસાધારણ ચૈતન્ય ધર્મને પરોક્ષ દેખાડે છે. શું વાત લીધી? કે શુદ્ધ નહીં છે તે ચૈતન્ય ધર્મને દેખાડનારો છે, જે આત્માનું મૂળ સ્વરૂપ છે એને દેખાડનારો છે. શું તો કેવો છે ચૈતન્ય ધર્મ? કે સર્વદ્રવ્યથી જુદા, સર્વદ્રવ્યથી આત્માને જુદો પાડે છે. ચૈતન્ય ધર્મ શું કરે છે? કેમ કે બીજા ચૈતન્ય નથી, પોતાનું જે ચૈતન્ય છે એ બીજા જીવમાં નથી ને જડમાં તો સવાલ જ નથી. એટલે ચૈતન્યથી પોતે જુદો અનુભવાય છે, જુદો પડે છે, પોતાના ચૈતન્યના અનુભવથી જુદો પડે છે. આત્માના સર્વ પર્યાયોમાં વ્યાપ્ત છે, જે ચેતના છે એ સર્વ પર્યાયોમાં વ્યાપ્ત છે. રાગની પર્યાયમાં પણ ચેતના વ્યાપ્ત છે, એને ભગવાને અશુદ્ધ ચેતના કહી છે. પણ અશુદ્ધ પણ ચેતના ને, જડતો નહીં ને. અશુદ્ધ ચેતના અને શુદ્ધ ચેતના એમ બે ભાગ છે, અથવા ત્રણ ભેદમાં એવી રીતે છે, ત્રણ પ્રકારમાં. કે જ્ઞાન ચેતના એ જ્ઞાનીના પરિણમન, એ જ્ઞાન ચેતના. પછી સંસારીને બે પ્રકાર છે, કર્મચેતના અને કર્મફળ ચેતના. કર્મચેતના એટલે જેમાં કર્મ કરવાના ભાવ છે, એવા ભાવ કર્મને કર્મચેતના કહે છે. અને એકેન્દ્રિય આદિને મન નથી, એકલા દુઃખને જ ભોગવે છે એ જીવો, તો એ કર્મના ફળને ભોગવે છે. કોણ ભોગવે છે? આત્મા. કોણ ભોગવે છે? આત્મા. એટલે ત્યાં પણ આત્મા છે, દુઃખ ભોગવનાર પણ આત્મા છે, એટલે એને કર્મફળ ચેતના કહેવામાં આવે છે. એ કર્મચેતના અને કર્મફળ ચેતના એ અશુદ્ધ ચેતના છે, અને જ્ઞાન દશા છે તે શુદ્ધ ચેતના છે. પણ ચેતના આત્માના સર્વ પર્યાયોમાં વ્યાપે છે, એટલે અશુદ્ધતામાંથી પણ અશુદ્ધતાને જો જુદી પાડવામાં આવે તો ચેતનાનો પત્તો લાગે છે. પ્રયોજન આ છે, અશુદ્ધ ચેતનામાં ચેતના ને અશુદ્ધિ મિશ્ર છે, એમાં અશુદ્ધિને દૂર કરીને એકલી ચેતનાને ગ્રહણ કરવામાં આવે તો અશુદ્ધિ દૂર થઈને શુદ્ધ ચેતના પ્રગટ થાય છે, પત્તો લાગી જાય છે. ગુરુની કૃપા ક્યારે થાય? કે પોતે પાત્ર થાય ત્યારે. આમ તો દ્રવ્ય દ્રષ્ટિ હોવાથી ગુરુની નજરમાં બધા આત્માઓ સરખા છે આત્મા તરીકે. હવે જે આત્માઓ પાત્રતામાં આવે છે એ પાત્રતા જોઈને સહેજે સહેજે ચિત્ત પ્રસન્નતા થાય છે. શું થાય છે? ચિત્ત પ્રસન્નતા થાય છે. એ ચિત્ત પ્રસન્નતાને ગુરુ કૃપા કહેવામાં આવે છે. એનું નામ ગુરુ કૃપા છે. ચિત્ત પ્રસન્નતા એ પક્ષપાત નથી. શું? ચિત્ત પ્રસન્નતા એ પક્ષપાત નથી. ગુણ પ્રમોદ અતિશય રહે રહે અંતર્મુખ યોગ. અંતર્મુખ યોગ ઉપયોગ કોનો રહે? કે જેને ગુણ પ્રમોદ હોય તેને. તો એને એવી પ્રાપ્તિ ક્યાંથી થઈ? એ શ્રીગુરુથી થઈ, અને એ જીન દર્શનનો અનુયોગ છે. ચારે અનુયોગમાં એ વાત, જૈન દર્શનના ચારે અનુયોગ એ પ્રકાર વાત છે, એ પ્રકારે વાત છે. ચારે પ્રકાર, ચારે અનુયોગ એ જ વાત કરે છે. એટલે જેને પોતાના ગુણ પ્રગટ કરવા છે, ગુણ પ્રત્યે પ્રેમ છે, ગુણથી ઉત્પન્ન થતું સુખ જેને જોઈએ છે. શું સંસારના સુખ છે તે દોષથી ઉત્પન્ન થતા સુખ છે. જ્યારે આત્માનું સુખ છે એ ગુણથી ઉત્પન્ન થતું સુખ છે. શું એને કોઈ પણ જગ્યાએ ગુણ દેખાય ત્યાં એને પ્રમોદ આવ્યા વિના રહે નહીં, એમાં કોઈ ભેદ ન રહે. પછી જાતિનો કોઈ ભેદ ન રહે. એ આત્મા છે અને ગુણ પ્રગટ કરવાની પાત્રતા એને તૈયાર કરી છે, પાયો નાખ્યો છે. એને શું કર્યું છે? પાયો નાખ્યો છે, અને પાયાની વાત મુખ્ય છે. શું કે છે? જુદા અને આત્માના સર્વ પર્યાયોમાં વ્યાપ્ત, એક પર્યાય બાકી ન મૂકી. શુદ્ધ પર્યાય હોય કે અશુદ્ધ પર્યાય હોય, એક પર્યાય બાકી નથી રાખી. શું જુદી પાડવાની છે? ગૌણ કરીને અશુદ્ધિ છે તે આત્મા નથી. અશુદ્ધ ચેતનામાં અશુદ્ધિ છે તે આત્મા નથી, ચેતના છે તે આત્મા છે. નહીંતર પછી ત્યાં આત્મા જ ન હોય તો જડ હોય, એવું તો કઈ બનતું નથી, હોતું નથી. કોઈ આત્માને નથી સમજતા. એને એમ કે છે કે જો આ શરીર છે ને એ બે પ્રકારના છે, એક મળદું હોય છે એને શરીર, એ શરીર છે, અને જેમાં આત્માનો સંયોગ છે એને પણ જીવ તો કહેવામાં આવે છે ને માણસને, આ જીવ તો માણસ છે. શું તો એમાં જીવ છે એ જીવ જુદો જ છે, જીવ છે એ જીવ છે ને શરીર છે એ શરીર છે, મિશ્ર પર્યાય છે. એમ રાગ છે એ પણ જીવ કરે છે, પણ રાગ તે જીવ નથી. રાગ છે તે જીવ કરે છે, પણ રાગ તે જીવ નથી. શરીરનો રોગ તે શરીરની પર્યાય છે, પણ રોગ તો શરીર નથી. તત્વજ્ઞાનનો વિષય તો સૂક્ષ્મ છે જરા. એમ કે જ્યાં જે જે જગ્યાએ રાગ જોવામાં આવે છે ત્યાં જીવ છે કે નહીં? જ્યાં જ્યાં રાગ જોવામાં આવે છે ત્યાં જીવ છે કે નથી? કે છે. ન સમજે ને ત્યાંથી સમજાવવું પડે. અનુભવ પ્રકાશમાં લીધું છે કે નહીં? કે આ શરીર હાલે ચાલે છે, એ અંદરમાં બેઠો કોઈ રાજા છે, એ દોરીથી એને હે નોકર્મ રૂપ ગુફામાં તપાસ કર. નોકર્મ એટલે શરીર, એની ગુફામાં તપાસ કર તો કેમ હાલે ચાલે છે કે ત્યાં કોઈ ચૈતન્ય રાજા બેઠો છે ગુફામાં, નહીતર મળદું હોય, ન હોય તો મળદું હોય. માટે ત્યાં જીવનું અસ્તિત્વ ગ્રહણ થાય છે. શું બહુ વ્યવસ્થિત પ્રતિપાદન છે જૈન દર્શનમાં. 14 માર્ગના સ્થાન છે. કેવા? 14 માર્ગના સ્થાન છે. માર્ગના સ્થાન એટલે શું? 14 માર્ગે જીવની હયાતી પકડી શકાય છે એને 14 માર્ગ નાખી દીધી છે. 14 ગુણસ્થાન, 14 જીવસ્થાન અને 14 માર્ગના સ્થાન. 14 તરીને 42 પ્રકારની વાત કરી છે. એમાં જે માર્ગના સ્થાન છે એનો અર્થ શું થાય છે કે 14 જગ્યાએ જીવની હયાતીને પકડી શકાય છે. એમાં શરીરની વાત છે, નવકર્મ ગુફામાં ગતિ, ચારે ગતિમાં જીવ છે, ગતિ માર્ગના, એને ગતિ માર્ગના કહે છે. જ્ઞાન માર્ગના, શું જ્ઞાનને પણ માર્ગના કહે છે. જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં જીવ છે. એ બધું બહુ વ્યવસ્થિત વાતો કરેલી છે. હા, એ પછી એક આખા જુદા સ્ટેજની વાત છે. જીવસ્થાન પણ જીવ નહીં ને ગુણસ્થાન પણ જીવને નથી, મૂળ સ્વરૂપને નથી. એ કોને નથી? મૂળ સ્વરૂપને નથી. માર્ગ એટલે એ માર્ગે પહોંચવું. માર્ગ મને રાસ્તા. જીવ કી મોજુદગી 14 પ્રકાર સે જાની જાતી હૈ એમ કહેવા માંગે છે. અહીંયા લ્યા ને કે આત્માના સર્વ પર્યાયોમાં વ્યાપ્ત. કેવો છે આત્મા? કે બધી જ પર્યાયમાં વ્યાપેલો છે. છે સામાન્ય પણ એનું સ્વરૂપ. પૂર્ણ ચૈતન્ય કેવળ જ્ઞાન રૂપ, પૂરેપૂરું ચૈતન્ય, એનું પરિપૂર્ણ ચૈતન્ય કેવળ જ્ઞાન રૂપ, સર્વલોકાલોકને જાણનાર, એ અસાધારણ ચૈતન્ય ધર્મને પરોક્ષ દેખાડે છે. અસાધારણ જે ચૈતન્ય ધર્મ છે એને દેખાડે છે. કોણ દેખાડે છે? શુદ્ધ નહીં દેખાડે છે. દ્રષ્ટાંત જોયું આપણે, મેલું પાણી છે ત્યાં પણ શુદ્ધ નહીંથી પાણીના શુદ્ધ સ્વરૂપને જોવામાં આવે છે, પછી એ ચોખ્ખું થાય છે. પણ એના શુદ્ધ સ્વરૂપને જાણે તો એમ આ બધા જ્યાં જ્યાં ચેતના છે ત્યાં ત્યાં એના શુદ્ધ સ્વરૂપને જાણે તે શુદ્ધ નહીં એમ લેવું છે. આ વ્યવહારી છદમસ્ત જીવ આગમ પ્રમાણ કરી શુદ્ધને દર્શાવેલા પૂર્ણ આત્માનું શ્રદ્ધાન કરે તે શ્રદ્ધા નિયમથી સમ્યક દર્શન છે. શું? આગમથી એટલે દ્રવ્યશ્રુતથી, જ્ઞાનીના વચનથી સમજે. જ્ઞાનીના વચન તે આગમ છે, અજ્ઞાનીના વચનને આગમ કહેવામાં આવતો નથી. વ્યવહારી જીવ આગમની વાતને માન્ય કરીને શુદ્ધને દર્શાવેલો, શુદ્ધને દ્વારા દેખાડવામાં આવેલો એવો જે પૂર્ણ આ શુદ્ધ આત્મા, તેનું જો શ્રદ્ધાન કરે તો તેને નિયમથી સમ્યક દર્શન કહેવામાં આવે છે. જ્યાં સુધી કેવળ વ્યવહારનીના વિષયભૂત જીવાદી ભેદરૂપ તત્વોનું જ શ્રદ્ધાન રહે ત્યાં સુધી નિશ્ચય સમ્યક દર્શન નથી. એ તો એને આગમથી જાણીને વાતને માન્ય કરી, પણ હું શુદ્ધાત્મા છું એવું શ્રદ્ધાન થાય ત્યારે જ એને સમ્યક દર્શન છે. બાકી ભેદોને જાણે નવ તત્વોના, સાત તત્વોના, એ ખરેખર સમ્યક દર્શન નથી. તેથી આચાર્ય કહે છે કે એ નવ તત્વોની સંતતિને પરિપાટીને છોડીને શુદ્ધનીનો વિષયભૂત એક આત્મા જ અમને પ્રાપ્ત હો, અમે બીજું કાંઈ ચાહતા નથી. શું કર્યું અહીંયા? કે જે સાર વાત છે એ તો એ છે કે પોતાના આત્માનું શ્રદ્ધાન કરવું. તે તો અમારે નવ તત્વોની વાત તો ગૌણ છે, એ નવ તત્વોની જે પરિપાટી છે, પરિપાટી એટલે પદ્ધતિ છે કે નવ તત્વોની શ્રદ્ધા કરવી, પણ એમાં આશય તો એક શુદ્ધાત્માની શ્રદ્ધા કરાવવાનો છે. મૂળ આશય તો એટલો જ છે. તો એ આશયને મુખ્ય કરવાની વાત થઈ, એ આશયને મુખ્ય કરવાની વાત છે. અમને તો શુદ્ધાત્મા જ હો, અમારે તો આશયથી કામ છે, બીજી બધી જાણવાની વાત છે ગૌણ કરી નાખી. અમને એક શુદ્ધાત્મા જ પ્રાપ્ત હો એનો અર્થ શું છે? કે આ વિતરાગ અવસ્થાની પ્રાર્થના છે. પર્યાય દ્રષ્ટિએ જુઓ તો શુદ્ધાત્મા ગ્રહણ થાય, શુદ્ધાત્માનો અનુભવ થાય ત્યારે વિતરાગ ભાવે થાય. તો એનો અર્થ એ થયો કે વિતરાગ અવસ્થાની માગણી કરી છે, પ્રાર્થના કરી છે. કોઈ નય પક્ષ નથી વિતરાગ ભાવમાં, કોઈ નય પક્ષ નથી. વિતરાગ ભાવ એટલે વિતરાગ ભાવ, કોઈનો પક્ષ કરવાની એમાં વાત નથી, અથવા કોઈ રાગ કરવાની વાત નથી. જો સર્વથાનો એનો પક્ષપાત થયા કરે તો મિથ્યાત્વ છે. શું કહે છે? કોઈ નહીંનો પક્ષ કરવાની વાત નથી, એ મિથ્યાત્મા જાય છે. અને જેટલા અન્ય મત છે તે કોઈને કોઈ નહીંનો પક્ષપાત છે. અહીંયા તો શુદ્ધની દ્વારા વિતરાગતાની પ્રાપ્તિ કરવાની વાત છે, મૂળ વાત આ છે. વધારે ખુલાસો કરે છે ચૈતન્યની વાત આવી ને, તો કે છે અહીં કોઈ પ્રશ્ન કરે કે આત્મા ચૈતન્ય છે એટલું જ અનુભવમાં આવે તો એટલી શ્રદ્ધા તે સમ્યક દર્શન છે કે નહીં? ચૈતન્યજીએ દાર્શનિક દ્રષ્ટિકોણથી અહીંયા ખુલાસો કર્યો છે. દાર્શનિક એટલે અન્ય દર્શનોને લક્ષ્યમાં રાખીને એક વધારે ખુલાસો કર્યો છે. કે આત્મા ચૈતન્ય છે એટલું જ અનુભવમાં આવે તો એટલી શ્રદ્ધા તે સમ્યક દર્શન છે કે નહીં, તો તેનું સમાધાન એમ છે કે ચૈતન્ય માત્ર તો નાસ્તિક સિવાય સર્વ મતવાળાઓ આત્માને માને છે. સચ્ચિદાનંદ આત્મા તો બધા માને છે, એની મતવાળા તો ચૈતન્યને નથી માનતા. વાસ્તવિક દર્શનો બધા આત્માના ચૈતન્યને સ્વીકારે છે. વેદનો એક ટ્રેડમાર્ક છે, એક વેદનો પ્રજ્ઞાનમ બ્રહ્મ, જ્ઞાન છે તે આત્મા છે. પ્રજ્ઞાનમ બ્રહ્મ એમ કે આખો વેદનો ટ્રેડમાર્ક જ આપ્યો છે, આખા વેદ નો સાર રૂપે સૂત્ર. પણ એથી કઈ સમ્યક દર્શન છે એમ અમે કહેતા નથી. શું કહેવા માંગે છે? જો એટલી શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવામાં આવે તો એ સૌને સમજવું. આ ચોખવટ કરી સર્વજ્ઞ ભગવાને કહ્યું છે એ પ્રમાણે માનવાની વાત છે. વિતરાગ જૈન પરમેશ્વર એમની વાણીમાં આત્માનું જે સ્વરૂપ કહ્યું, ગણધરાદિ આચાર્યોએ પોતાના આગમમાં એ સ્વરૂપનું નિરૂપણ કર્યું એવા સ્વરૂપની વાત છે, બીજી ગડબડ વાળી વાત નથી. કેમ કે એમાં ઘણો ભ્રમ કરે છે લોકો. હજુ વિધાન છે એક બ્રહ્મને પરમ બ્રહ્મને એવી રીતે માને છે આખા વિશ્વમાં એક પરમ બ્રહ્મ છે, બીજું તત્વ જ નથી, બીજું તત્વ જ નથી, એક જ તત્વ છે એમ. તો કે બધા આત્માઓ છે ને, તો કે ના ના એ તો બધા એક પરમ બ્રહ્મનું પ્રતિબિંબ પડ્યું છે. સો અરીસામાં સો સૂર્ય દેખાય એટલે સૂર્ય સો થાય એમ કે તમને યુક્તિથી એમ સમજાવે, લોજિક એવું આપે એ લોકો. આકાશમાં એક સૂર્ય છે, નીચે સો પાણીના વાસણ ભરેલા હોય કે સો અરીસા મૂકેલા હોય તો એમાં કેટલા સૂર્ય દેખાય? સો. હજાર મૂક્યા હોય તો સૂર્ય હજાર છે કે ના? એમ તમે જુદા જુદા આત્મા માનો છો, બધા ભ્રમમાં પડ્યા છો. આત્મા તો એક જ છે. તો કે સર્વજ્ઞની વાણીમાં એવી વાત નથી, એવી વાત છે. ઘણા ક્રોસ ક્વેશ્ચન છે પણ બધું વિષયાંતર થાય એટલે નથી લેતા. તમે એમ કીધું ભાઈ કે અમે એવો એક પરમ બ્રહ્મ માનતા નથી, અમે તો જુદા જુદા આત્મા માનીએ છીએ. તો કે તો તમને ભ્રમ છે? તો કે અમને ભ્રમ છે ને તમને ભ્રમ નથી, બે એક રે એક જુદા જુદા રહ્યા. પોતાને ભ્રમ નથી એમ માને, અમારે ભ્રમ છે એમ કે તો બે થયા જુદા. એકને ને એકને ભ્રમ ને એકને 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 ભ્રમ નહીં, એવું અંદર એકમાં એકમાં હોય ખરું? એ કેવી રીતે બને? પણ એક વખત તો એવું લોજિક આપે ઉભો રહી જાય માણસ. એસી બાત કરતે હૈ કે ભાઈ વિશ્વમાં એક હી આત્મા હૈ ઓર કોઈ દો આત્મા હૈ હી નહીં. તો કે એ સબ અલગ અલગ આત્મા દિખતે ઇસકા ક્યા મતલબ, ફિર ક્યો દિખતા હૈ? તો કે આત્મા નહીં, આત્મા કા પ્રતિબિંબ હૈ. ક્યા હૈ વો? આત્મા કા પ્રતિબિંબ હૈ. જો શરીર હોતા હૈ ઉસમે એક અંતકરણ હોતા હૈ, મન હોતા હૈ, ઉસમે આત્મા કા પ્રતિબિંબ પડતા હૈ. ક્યા? જૈસે દર્પણ મેં પડતા હૈ. ઇસકા મતલબ વો નહીં કે વહાં આત્મા હૈ, આત્મા એસા હી હૈ. એસા એક આર્ગ્યુમેન્ટ દૃષ્ટાંત કે સાથ વો દેતે હૈ. તો કે નહીં હમ તો એસા નહીં માનતે. તો કે આપકો ભ્રમ હો ગયા, आत्मा के विषय में भ्रम हो गया, तो हमको भ्रम हो गया और आपको नहीं हुआ, तो दो हुआ के एक रहा, ऐसा ऐसा बात ऐसे दिया। अतः सर्वज्ञ की वाणी में जैसा पूर्ण आत्मा का स्वरूप कहा है, वैसा श्रद्धान होने से ही निश्चय सम्यक तो होता है। जीवों क्यों छे तेव पूर्ण आत्मा नु स्वरूप, बस। तो सर्वज्ञ वाणी में जो जेवु आयु एवं मान्य थव जोइए, एवं मान्य थव जोइए। એટલે એમને સર્વજ્ઞને અને શાસ્ત્રને બેને સ્વીકારી દે, શું એટલે દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધાને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે, વ્યવહારથી વાત છે। પૂર્ણ આત્માનું સ્વરૂપ અધૂરું નહીં, સર્વગુણ સંપન્ન પરિપૂર્ણ, ખોટખા પણ વાળો નહીં, જ્ઞાન પણ પૂર્ણ, દર્શન પણ પૂર્ણ, પ્રભુતા પણ પૂર્ણ, બધા ગુણો પૂર્ણ છે। ચાર શ્લોક કયા, ચાર પાંચ છ અને સાત, એમાં છઠ્ઠો શ્લોક અહીંયા પૂરો થયો, શું કરીને એનો સાર શું છે, છઠ્ઠા શ્લોક નું તાત્પર્ય શું છે, કે છઠ્ઠા શ્લોક ની અંદર નિશ્ચય સમ્યક્ત્વ નું સ્વરૂપ કેવું છે, મતલબ બાંધ્યું છે ને, નિશ્ચય સમ્યક્ત્વ કોને કહેવાય, તો કે ભગવાનની વાણીમાં જેવું શુદ્ધાત્માનું સ્વરૂપ આવ્યું છે એવું સમજીને, પછી પોતાના ભાવમાં અંદરમાં પુરુષાર્થ કરીને અંતર્મુખ થઈને પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરીને જે શ્રદ્ધા થાય અનુભવ સ્વરૂપની પ્રતીત, એને નિશ્ચયથી સમ્યક દર્શન કહેવામાં આવે છે, આ તાત્પર્ય છે। એ સિવાય નવતત્વની શ્રદ્ધા, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, સ્વપર પદાર્થની જુદાપણાની શ્રદ્ધા, વિકલ્પવાળી અનુભવ વિનાની, એ વ્યવહારની વાતો છે બધી, એ ખરેખર સમ્યક દર્શન નથી એમ કહે છે, કે કેમ કે એવી સમજણને વિકલ્પ હોય એને સમ્યક દર્શન હોય પણ ખરું અને ન પણ હોય, તો કે એમ કેમ થાય છે, ચર્ચા કરીએ। દેવ સાચા દેવગુરુ શાસ્ત્ર ની શ્રદ્ધા હોય, નવતત્વની શ્રદ્ધા હોય, સ્વપર પદાર્થ જુદા છે એવી શ્રદ્ધા હોય, પછી એને સમ્યક દર્શન કેમ ન થાય, કેમ કે એવું હોય છે એને સમ્યક દર્શન હોય છે પણ ખરું અને નથી એ હોય, તો એમ કેમ બે વાત, એવું કેમ, તો કે વજનની ભૂલ છે, શું ભૂલ છે, વેઇટેજ, વજન જુદી રીતે હજી જાય છે, નથી ઘણા કે વાત તમારી સાચી પણ એમ કરીને વાત કરે કે નહીં, એટલે તમારી વાત સાચી એને ગૌણ કરે પણ કરીને બીજી વાતને મુખ્ય કરે, આ વજનની ભૂલ છે, ત્યારે સમજનારો સમજી જાય કે હજી એને વાત માન્ય થઈ નથી, વજનની ભૂલ છે એ એમ બતાવે છે કે માન્યતાની પણ ભૂલ છે, નવ તત્વમાં શુદ્ધાત્મા છે, દેવગુરુ આ શાસ્ત્ર પણ શુદ્ધાત્માના સ્વરૂપને બતાવે છે. સ્વપરમાં ભિન્નાત્માને પણ જુદા આત્માને જાણવો છે, સ્વરૂપને જાણવું છે. તો સ્વરૂપ એવું છે કે જો સ્વરૂપને સમજે તો સ્વરૂપ ઉપર વજન રહ્યા કરે, બીજે ક્યાંય વજન જાય, વજનની ભૂલ ન થાય. સ્વરૂપ એવું મહિમાવંત છે કે એનું વજન વધી જાય, એનું વજન વધી જાય તો જ એને અનુભવ થાય. હજી જ્યાં સુધી વજન બીજે જાય છે ત્યાં સુધી એને શુદ્ધાત્મા ઉપર વજન નથી, એ બતાવે છે કે શુદ્ધાત્માની શ્રદ્ધા નથી, એમ છે. એટલે કોઈ પણ શાસ્ત્રની વાત કરનારા વિદ્વાન પંડિત કે કોઈ પણ વ્યક્તિ હોય એનું વજન ક્યાં જાય છે એ સમજવાની આપણો દ્રષ્ટિકોણ હોવો જોઈએ, અથવા આપણી યોગ્યતા હોવી જોઈએ કે આનું વજન ક્યાં જાય છે. ફરી ફરી આનું વજન ક્યાં જાય છે આના ઉપરથી એ કહેનાર ક્યાં ઉભો છે એમ નક્કી થાય. આવી વાત છે. બાત એસે કહેની હૈ कि जो शुद्धात्मा है उसके विषय में नव तत्व से जाना, देव गुरु शास्त्र के उपदेश से जाना इत्यादि जाना, तो शुद्धात्मा एक ऐसा परमात्मा पद है, ऐसा उत्कृष्ट पद है कि उसको समझने वाला का वजन वहीं चला जाता है. वो परमात्मा पद है, आत्मा का परम पद है वो, इससे उत्कृष्ट जगत में कोई नहीं है. फिर से एक बात ले कि जगत के जीव हम लोग जो हैं वो हमारे आत्मस्वरूप से अनजाने हैं. हमारा मूल स्वरूप क्या है वो हम नहीं जानते. हमारी जो ये शरीर की अवस्था है मनुष्य गति में, वो तो कोई न कोई प्रारब्ध कर्म वशात हुई है, ये मूल स्वरूप नहीं है. फिर भी हम मान बैठे हैं कि हम तो फलाने फलाने हैं, वास्तव में हम आत्मा है लेकिन हम फलाने फलाने हैं ऐसा मान बैठे हैं. अब सर्वज्ञ की वाणी से डायरेक्ट या आगम से परंपरा से गुरु से सर्वज्ञ की वाणी से हमने ये जाना कि देख तेरा मूल आत्म स्वरूप है वो परमात्मा पद है और उसमें अनंत गुणों की संपत्ति है, अनंत गुणों की खानी है, अनंत सुख भरा है, अनंत आनंद भरा है, अनंत ज्ञान भरा है, ये सब कुछ उसमें भरा है. तो वहां वजन जाएगा कि नहीं जाएगा, जाना चाहिए कि नहीं जाना चाहिए, कि जाना ही चाहिए. जिसको वजन जाता है उसको सम्यक दर्शन सम्यक ज्ञान होता है, और जान करके भी वजन नहीं जाता है उसको सम्यक दर्शन सम्यक ज्ञान नहीं होता है, ये कहने का अभिप्राय है. तो ऐसा बनता भी है कि कुछ एक को तो वजन जाता है और कईयों को वजन नहीं जाता है, बनता है कि नहीं बनता है. अब ये प्रश्न होएगा कि जब जानने वाले में दो भाग पड़ जाते हैं, भजन जाता भी है और नहीं भी जाता है, तो इसका कारण क्या है? इसका कारण क्या? तो हमको हमारे हमारी दशा से, हमारी वर्तमान स्थिति से वो बात समझनी पड़ेगी। कैसे समझनी पड़ेगी? हमारी वर्तमान हालत से, कि हमारा वजन गया कि नहीं गया, हमारा वजन किधर रहा, आत्मा प्रति रहा कि आत्मा को छोड़ करके अनात्मा प्रति, और सब अनात्मा है, अनात्मा के प्रति रहा। बस अगर आत्मा के प्रति गया, ये सार्थक हो गई बात। अनात्मा के प्रति रहा तो अयथार्थ हो गई बात। समझ वाली समझे? समझ ठीक है, लेकिन अयथार्थ है। अब ऐसा क्यों हुआ? ऐसा मूल स्वरूप दिखाया, परमात्मा की बात कहा कि तुम परमात्मा हो। परमात्मा ने क्या कहा? वितराग परमात्मा ने कि जैसा मैं परमात्मा हूं, मेरी जाति का तुम हो, तुम भी परमात्मा ही हो। हम ये नहीं कहते तुम मेरा भक्त हो, मेरी भक्ति करो, तुम भी परमात्मा है। ऐसा हमको हमारा स्वरूप वितराग परमात्मा दिखाते हैं, तो हमारा वजन चले जाना चाहिए कि नहीं चले जाना चाहिए? तो जाना ही चाहिए, फिर भी नहीं जाता है। कारण क्या? कि इतनी बाहर की अनात्मा की, जड़ की और राग की इतनी तीव्र रुचि है, वो रुचि समझ को फेल करती है। क्या करते हैं? वो रुचि समझ को फेल करती है। वो रुचि है, वो मिथ्यात्व का जोर है, मिथ्यात्व का बल है, दर्शन मोह का जोर है। इसलिए वो समझ वाला ज्ञान को फेल कर देता है। कल रात को बात चली थी, एक मृत्यु का दुख लगता है, भाई लगता है, बहुत दुख लगता है, और अनंत जन्म मरण की चिंता ही नहीं होती। क्यों? ये तो सिंपल कैलकुलेशन की बात है कि एक मृत्यु का दुख लगे तो दो का डबल लगे, दस का दस गुना लगे, अनंत का अनंत गुना लगना चाहिए। इसके बजाय चिंता ही नहीं होती। कितनी विचित्र बात है। क्यों? कि बाहर की रुचि बहुत है, अनात्मा की रुचि बहुत है। तो सही बात है, वो उसका वजन नहीं जाता, जो वजन जाना चाहिए वो नहीं जाता। ऐसा बनता भी है कि जिसका दर्शन मोह तीव्र है, उनको सत्य बात सुनने पर भी उसकी कोई असर पहुंचती नहीं है, और जिसका दर्शन मोह मंद हो गया है, उनको तुरंत फौरन असर होती है, और उसका पुरुषार्थ जागृत होकर के वो सम्यक दर्शन को पा लेता है। ये बात है अंदर में। इसलिए हमें हमारे हमारी योग्यता के साथ उसका मिलान कर लेना चाहिए कि हमको क्या होता है, क्यों होता है। सही समझ में? ऐसी बात है। ज्ञानियों को आश्चर्य होता है कि अरे ऐसी सीधी सादी बात है, देव गुरु शास्त्र परमात्म तत्व को दिखाता है, फिर वजन क्यों नहीं जाता उस पर? जाना ही चाहिए। बहुत विचित्र है, इतनी विचित्र है, आत्मा के कल्याण की, आत्मा की भलाई की बात है। आपको आपकी कल्याण की और भलाई की बात पर वजन नहीं रहे और अकल्याण की बात पर वजन रहे, इसका मतलब क्या? कितनी विचित्रता, समझाओ। कितने ना समझे, बहुत सीधी सादी बात है। जैसे देव गुरु शास्त्र का उपदेश क्या है? जगत का कल्याण हो जाए, जगत के जीवों का कल्याण हो जाए, कोई दुखी नहीं हो, इस भावना से उपदेश दिया ना कि मैं सुखी हो गया, ये सब भी सुखी हो जाए। सही बात बता दू, सुखी होने की सही रास्ता बता दू, तो कहने वाले को मतलब क्या है? खुद का तो कोई मतलब है ही नहीं। उसको तो दूसरे दुखी जीवों को देख करके दया और करुणा आई कि अरे वो बेचारे ना समझ से दुखी है, सही समझ करेंगे तो सुखी हो जाएंगे। तो उन्होंने निस्वार्थ रूप से, निष्कारण से, निष्काम बुद्धि से ये बात बता दी। फिर भी जड़ की और राग की रुचि वाले को वो बात समझ में आती है तो भी वजन नहीं बदलता नहीं, उल्टा वजन है वो बदलता नहीं। और जिसको वजन बदल जाता है वो सुखी हो जाते हैं। ऐसा बनता है। पुरुषार्थ तो सहज चलेगा, जहां वजन जाएगा वहां पुरुषार्थ उसी दिशा में सहज चलेगा, उसी विषय में ही चलेगा। पुरुषार्थ बिना का तो कोई जीव है ही नहीं। उसमें थोड़ा प्रैक्टिकल होना पड़ता है कि इसमें सुख क्या है। जो रुचि हो तो सुख के कारण से है ना, लेकिन सुख है क्या? नहीं, जो अनात्मा की रुचि है वो अनात्मा में सुख है क्या? नहीं, उसकी जांच तलाश करनी पड़े। है तो मिलना चाहिए, मिलता तो है नहीं, अतृप्त दशा रहती है। कैसी स्थिति रहती है? अतृप्त दशा रहती है, इसलिए प्रयत्नवान रहता है। अगर तृप्ति होगी तो कोई प्रयत्न करेगा नहीं। ऐसे કૂતામાં એ વાતને અંદરમાં આવી રીતે લઈ જવી જોઈએ કે હે જીવ, તને અસર નથી થતી, આવી સરસ સુંદર વાત છે, ચોખ્ખી વાત છે, ને તને કેમ અસર નથી થતી? કેમ બીજે તું સુખને સુખ નથી, ત્યાં સુખને ભ્રાંતિમાં ખેંચાઈ જાય છે? જીવના પરિણામ વજનમાં શું થાય છે? ખેંચાય છે, જે બાજુ વજન છે સુખ નથી, ત્યાં સુખની ભ્રાંતિમાં ખેંચાય છે। મૂળ વાત તો એટલી જ છે। એ રીતે પોતાના આત્મામાં અંદરમાં લઈ જવી જોઈએ વાત। પરિણામને જોવાની વાત શું કરવા આવે છે? જીવ દોષ કરે છે, દોષ કરે છે અને રાજી પણ થાય છે. જો નિષ્પક્ષપણે તારા પરિણામને અપક્ષપાતપણે, જો એમાં એ વાત છે ગર્ભિત કે જો તું સાચું જોઈશ તો તારું વજન ફરી જશે, હું ભૂલ કરું છું, આ હું ભૂલ કરું છું, આ ખોટું થાય છે, ખૂબ ભૂલ સમજાય એટલે ભૂલ ભૂલ છોડી દે જીવ, એવી વાત છે. તો ઠીક છે, પછી રાતની ચર્ચામાં લઈશું. આવે છે પણ ગમે એમ કરીને વાત સામે આવી છે અને સમજાણી છે તો વજન ફેરે ભૂલ થાય છે અને રસ્તો મળતો નથી. એ રસ્તો, એ ફેરફાર ભૂલ છે, એ કાઢી નાખવી જોઈએ. ફેરફાર કરે થઈ જવો જોઈએ, કોઈ પણ રીતે ફેરફાર થઈ જવો જોઈએ. એમ વાત છે. થોડું ચિંતન મંથન કરીને ફરીને આપણે ચર્ચા કરશું, કરવું. વિષય તો બરાબર સામે આવ્યો છે, સમ્યક દર્શન નો વિષય લીધો છે, કે આ જ સમ્યક દર્શન છે. શું કરવાનો થાય, કેમ નથી થતું, તને તારું કલ્યાણ કેમ રૂચે નહીં, તને તારું હિત કેમ રૂચે નહીં, આ તે કેવી વાત છે કે અહિત રૂચે છે તને. બસ આ મુદ્દા ઉપર મંથન ચાલવું જોઈએ. તો ગડબડ હોય બધી નીકળી જાય.